આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં.
તારીખ 10/1/55 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાની સ્વામી નું શ્રી નિયમતા ની ગાથા 15 ઉપર સ્વર્ણપુર માં પ્રવચન.
નમો ડોય સૌ હરિહંતાણમ, નમો ડોય સૌ સિદ્ધાણમ, નમો ડોય સૌ આયુર્યાણ, નમો ડોય સૌ ઉજ્જાયણમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સમરિસ્મરા સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિ સ્વાય ભવાય સર્વા વિભાવ નિયુધ નિદાતા.
નિયમસાર જીવ અધિકાર એની 14મી ગાથાનો છેલ્લો કવચ છે, 26મો કવચ છે. ક્વચિત લસતી સદગુણે, ક્વચિત શુદ્ધ રૂપે ગુણે, ક્વચિત સજ પર્યાયે, ક્વચિત શુદ્ધ પર્યાય કહે. જો આ 14મી ગાથાને છેલ્લા ઉપસંહારમાં 3 શ્લોકો કહે, એમાં 2 તો કહેવાય ગયા, છેલ્લી લીટી 1 જ છે ને. સનાથનમપી જીવતત્વમ અનાથનમ સમસ્ત ઇદમ નમામી પરિભાવ્યામી સકળાર્થ સિદ્ધિ સદા. જો કે છે આ જીવતત્વ કેવું છે કે ક્વચિત સદગુણો સહિત વિલસે છે. ભગવાન આત્મા જીવ પદાર્થ સ્વભાવ જ્ઞાયસ ક્વચિત નામ કોઈ વખતે સદગુણો નામ કેવળ જ્ઞાનાદિ પર્યાય સહિત પાસે છે, વિલસે છે તે દેખાય છે. દેખાવું ભાવ દેવો ઝળકવું આવિર્ભાવ થવું પ્રગટવું એટલે આ ક્રિયા છે. ભગવાન આત્મા એક સમયમાં જે પૂર્ણ જ્ઞાયક સ્વભાવ છે એની પર્યાયમાં ક્વચિત પર્યાય શબ્દ ગુણ લીધા છે. સદગુણો એટલે કેવળ જ્ઞાન આદિ ગુણો ક્વચિત કોઈ વખતે અંદર પર્યાયમાં ઝળકે છે. ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે છે. ક્વચિત નામ કોઈ વખતે એ અશુદ્ધ ગુણો એટલે મતિ અને શુદ્ધ જ્ઞાન આદિ વિભાવ ગુણો એનાથી તે જીવતત્વ પર્યાયમાં દેખાવ આપે છે. સમજાય છે? કઈ ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત વિલસે છે એટલે કે જયારે આમ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આદિ વિભાવ ગુણોનું લખ જાય તો તે વખતે આવિર્ભાવ જાણી મતિ અને શુદ્ધના વિભાવ ગુણ રૂપો અશુદ્ધ ગુણ રૂપે દેખાવ દે છે. ક્વચિત સહજ પર્યાયો સહિત વિલસે છે. ક્વચિત એની સદગુણી હાનિ વૃદ્ધિ જે અગુરુ લઘુની જે પર્યાય છે, જે સતદ્રવ્ય છે, દ્રવ્યને જે સામાન રૂપે છે, એવી એક આત્મામાં સદગુણ હાનિ વૃદ્ધિ રૂપ જે પર્યાય છે, જે અનાદિ અનંત સામાન અર્થ પર્યાય રૂપ છે, એ રીતે પણ એ વિલસે નામ દેખાય છે. અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. કોઈ વખતે અશુદ્ધ પર્યાય નામ વ્યંજન પર્યાય મનુષ્ય દેવ નારકી આદિ ધોર એની વ્યંજન નામ પ્રદેશ ગુણની આકૃતિ વિકારિક પર્યાય એ રીતે આત્મા પર્યાયમાં દેખાવ દે છે અથવા એવી પર્યાય આવિર્ભૂત પામે છે, પ્રગટ થાય છે, એવું દેખાવ દે. 4 વાત કરી. સમજાય છે? કઈ આ બધાથી સહિત હોવા છતાં જો પર્યાયનો વિષય તો છે, વ્યવહાર નહીં નો વિષય, એ કેવળ જ્ઞાનાદિ પર્યાય સદગુણ રૂપે, મતિ જ્ઞાનાદિ પર્યાય અશુદ્ધ ગુણ રૂપે, સદગુણ હાનિ વૃદ્ધિ રૂપ પર્યાય સહજ પર્યાય રૂપે, અને વ્યંજન પર્યાય રૂપે અશુદ્ધ પર્યાય, એ બધા સહિત હોવા છતાં આત્માની પર્યાયમાં એ વ્યવહાર નહીં નો વિષય છે, થતો છે, એ નથી એમ નહીં. જો વ્યવહાર નહીં નો વિષય છે આ રીતે ક્યારે કેવળ જ્ઞાનાદિ મતિ શુદ્ધ જ્ઞાનાદિ અગુરુ લઘુ આદિ સદગુણાની પર્યાય એ પણ ઋતુ સૂત્ર નો વર્તમાન સહજ પર્યાય એ વર્તમાન નહીં નો વિષય છે, અને શુદ્ધ પર્યાય વ્યંજન પર્યાય પણ વર્તમાન નહીં નો વિષય આત્માની પર્યાયમાં છે, પર્યાય રૂપે છતો વિષય છે, છતાં પણ જે એ બધાથી રહિત છે. એકનો એક સમયમાં જ્ઞાય પરમાત્મ તત્વ કે જે કેવળ જ્ઞાનાદિ પર્યાય રહિત તત્વ છે, મતિ જ્ઞાનાદિ ગુણ વિભાવ રહિત છે તત્વ, અને અગુરુ લઘુની સદગુણી વૃદ્ધિ એક સમયમાં પર્યાય થાય એ રહિત પણ એક જીવ તત્વ એક રૂપ છે, અને અશુદ્ધ વ્યંજન પર્યાય રહિત પ્રદેશ ગુણની આકૃતિ રૂપી વિભાવ પર્યાય એનાથી પણ રહિત છે એવા આ જીવ તત્વને જો એક સમયમાં જ્ઞાયક ત્રિકાળ દ્રેવ ગુણને શુદ્ધ કારણ પર્યાય સહિતનો જીવ તત્વ લીધો છે એ બધાથી રહિત છે એવો છે અને નથી. ના ના આ ચારે તો પ્રગટ પણ આ એ બધાથી રહિત છે પૂર્ણ જીવ તત્વ જ્ઞાયક તત્વ એક સમયમાં પૂર્ણ દ્રવ્ય ગુણ અને પર્યાય શુદ્ધ પર્યાય નામ કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ અભેદ એક રૂપ તત્વ યા પર્યાયોમાં ચાર પ્રકાર દેખાવાતે છે. કેવળ જ્ઞાનાદિ પર્યાય, મતિ જ્ઞાનાદિ પર્યાય, સહજ ગુરુ લઘુ પર્યાય અને અશુદ્ધ વ્યંજન પર્યાય, છતાં ચારે પર્યાય રહી જીવ તત્વ એક રૂપ અખંડ જ્ઞાયક તત્વ છે એ પર્યાયો રહિત છે એ બધાથી રહિત છે એવા જીવ તત્વને હું એવા જીવ તત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સકળ આત્માની મોક્ષ પર્યાય નિર્મળ આનંદ અમૃતના અનુભવની પર્યાય એની સિદ્ધિને માટે સદા નમું છું. નિરંતર એ જ્ઞાયક ભાવ તરફ મારી રૂચિ અને પ્રલંબન ચાલે સમજાય છે કાંઈ. એક સમયની અંદર સેકન્ડના એક સમય એનો અસંખાર એમાં આત્મા જીવ તત્વ પૂર્ણ આનંદ પીડ્યો છે એવા જીવ તત્વ ચાર પ્રકારની પર્યાયો વ્યવહાર નહીં નો વર્તમાન વિષય એ પર્યાયો પર્યાયમાં હોવા છતાં જે સ્વભાવમાં ત્રિકાળમાં એનો અભાવ છે એવું જે જીવ તત્વ એને હું સકળ અર્થની સિદ્ધિ માટે એમ કહેવા માંગે છે કે મોક્ષની સિદ્ધિ આ અંતર જ્ઞાયક તત્વને અવલંબે થાય છે એ સિવાય થઈ શકતી એવી સિદ્ધિને માટે સદા નિરંતર એક સમયનો અભિરા પડ્યા વિના મતિ કે જ્ઞાન આદિ ભલે વિભાવ હોય કે જ્ઞાની તો સાધકપણમાં છે નહીં પણ ખ્યાલમાં છે પ્રગટવાનું છે અને સહજ અગુરુ લઘુ સદગુણી આની વૃદ્ધિ પર્યાયમાં વર્તે છે એ આગમ પ્રમાણે સ્વીકારવા યોગ્ય છે અને અશુદ્ધ પર્યાયનો ખ્યાલ આવે છે વિવાહ રૂપ વ્યંજન પર્યાય છે એ બધા હોવા છતાં એ વખતે એ ક્ષણમાં સદા નિરંતર હું એવા જીવ તત્વમાં નમો છું, ઢળું છું, વણું છું, કરણું છું, ભાવું છું, એકાગ્ર થાઉં છું. સમજાય છે કાંઈ એ નમું છું, નમન કરું છું, વણું છું, વણ કરું છું, અંતરમાં પ્રેરણન કરું એક સમયનો વિના સાધક સ્વભાવમાં જ્ઞાયક ચૈતન તત્વ તરફની શ્રદ્ધા જ્ઞાનની રમણતા એમાં કોઈ સમય એને અંતર વિરહ અને આંતરો પડતો નથી. પીછે સમજાય છે કાંઈ ઉતરશે એવા જીવ તત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું હું સદા એમ ભાવું એની હું ભાવના કરું છું. એ 14 ગાથા પૂરી થઈ. હવે 15મી ગાથા. નર નાર્ય તિર્ય સુરા પજાયા તે વિભાવ વિધિ ભણિદા કમોપાધિ વિભજ્ય પજાયા તે સહાવ વિધિ ભણિદા ્રિયંચ નારક દેવ નર પર્યાય વૈભાવિક કહ્યા પર્યાય કર્મોપાધિ વર્જિત તે સ્વભાવિક ભાખ્યા એવા પંદરમી ગાથા વાટ જોતા હતા માણસ યાદ આવી. પેલો અનુયા નર નાર ત્રિયક સુરા પર્યાય જેવો ત્યાં ચૌદમી ગાથામાં પર્યાયના બે ભેદ કયા હતા બીજા પદને વિશે સમજાય છે. ચૌદમી ગાથા પજ્જાઓ દુભી અપો પર્યાય બે પ્રકારનો સ્વપર અપેક્ષિત અને નિરપેક્ષિત એમ બીજા પદમાં બે પ્રકાર કયા હતા. એમાયેલી સ્વપર અપેક્ષિત પર્યાયનું આ પહેલું પદ છે. મનુષ્ય નારદ ત્રિજંત અને દેવરૂ પર્યાયો એ વિભાવ પર્યાયો કહેવામાં આવ્યા છે. જે ત્યાં સ્વપર અપેક્ષિત કયા હતા એને અહીંયા વિભાવ પર્યાય કહીને એનું વર્ણન કર્યું. કેમ કે એના સ્વ પર્યાય પોતાની લાયકાત પણ છે વ્યંજન પર્યાયમાં અને કર્મના નિમિત્તની ઉપસ્થિતિ છે માટે તેને સ્વપર અપેક્ષિત વ્યંજન પર્યાય વિભાવિક પર્યાયને સ્વપર અપેક્ષિત કહેવામાં આવી છે. કર્મોપાધિ રહિત પર્યાયો આ બીજા પદનું બીજાનું પહેલું આ છે શબ્દ. કર્મોપાધિ વિવર્જિત પર્યાયા વિવર્જિત પર્યાયા કર્મોપાધિ રહિત પર્યાયો આના ખ્યાત સિદ્ધાંત પદ્મોધારી દેવે આ શબ્દમાંથી કાઢ્યો છે. મૂળ વસ્તુ આમાંથી કાઢી છે. કર્મોપાધિ રહિત પર્યાયો તે સ્વભાવ પર્યાયો કહેવામાં આવ્યા છે. કર્મ ઉપાધિ વર્જિત જે નિરપેક્ષ હતો ચૌદમામાં છેલ્લો બોલ જે નિરપેક્ષ હતો એ નિરપેક્ષ પર્યાય આ કર્મ ઉપાધિ રહિત પર્યાયને નિરપેક્ષ પર્યાય તરીકે એમાં કર્મના વર્તમાન નિમિત્તની અપેક્ષા નથી એવી સ્વભાવિક પર્યાય કહેવામાં આવ્યા છે. ભગવંતો એ કયા છે મુનિઓ એ કયા છે એ પ્રમાણે કુંકુંડાચાર કહે છે કે હું પણ કહું અને પદ્મમય ધારી દેવ કહે છે કે અમને પરંપરાએ આનો જે અર્થ મળેલો એની જ ટીકા અને વ્યાખ્યા હું કહું. ટીકા હવે ઓલી વ્યંજન પર્યાય જે પહેલા પદ છે એની વ્યાખ્યા પહેલી ન કરતા પહેલી વ્યાખ્યા સ્વભાવ પર્યાયની કરે છે. કેમ કે સ્વભાવનું ભાન થાય તેને વ્યંજન પર્યાયનું યથાર્થન કહેવાય નહીંતર વ્યંજન પર્યાયનું પણ એ વ્યવહાર જ્ઞાન યથાર્થ કહેવાય નહીં. આ સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયોનું સંક્ષેપ કથન છે. એવું ભાષા એમ લીધી પાછી સંક્ષેપ ઉક્તિ થોડું કથન છે. વિસ્તાર પોતે યથાર્થપણે પોતે જ્ઞાન ગમતી વધારે વિચારી લે. સંક્ષેપ કથન આ સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાયનું ટૂંકું સંક્ષેપ કથન છે. ત્યાં સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયો મધ્ય બેની અંદરમાં પ્રથમ સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. સ્વભાવ પર્યાય જે નિરપેક્ષ પર્યાય જે ભેદરૂપ પર્યાય ફરી સમાનતા ભેદમ ગચ્છતિ આવ્યું હતું ને જે સ્વપર અપેક્ષા વિનાની પર્યાય એટલે કે એકલી નિરપેક્ષ પર્યાય એટલે કે સ્વભાવ પર્યાય એટલે કે કર્મપાથીના નિમિત્તની અપેક્ષા વિનાની પર્યાય એટલે કે સામાન્ય આત્મા ત્રિકાળ છે એના ભેદરૂપ પર્યાય એનો વિશેષ રૂપ પર્યાય સ્વભાવ પર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય આ બે ભેદ સ્વભાવ પર્યાયના બે ભેદ એક કારણ શુદ્ધ પર્યાય બીજી કાર્ય શુદ્ધ પર્યાય. હવે એ કારણ શુદ્ધ પર્યાય પણ સામાન્ય જે આત્મા એક સમયમાં દ્રવ્યને ગુણે શુદ્ધ ધ્રવ એક રૂપ છે એનો એક અંશ વિશેષ વિશેષ પરી સમાનતા ભેદમ ગચ્છંતિ પર્યાય જે આત્મા એક સમયમાં દ્રવ્યગુણે શુદ્ધ ધ્રુવ 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 છે એનો એક સમયનો વિશેષ એક સમયનો ભેદ સામાન્ય એક સમયનો અંશ જે કારણ પર્યાય તરીકે કારણ સિદ્ધ પર્યાય તરીકે કહેવામાં આવે એ પર્યાય નિરપેક્ષ પર્યાય છે. સામાન્ય ત્રિકાળ દ્રવગુણની અપેક્ષા વર્તમાન અંશ 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 છે. સદ્રશ છે, ધ્રુવ છે, નિશ્ચય નો વિષય જેથી છતાં એ પર્યાય સામાન્ય ધ્રુવ છે અને ગુણ છે સામાન સદ્રશ સામાન સદ્રશ એનો વિશેષ સદ્રશ કારણ સ્વભાવ પર્યાય કારણ શુદ્ધ પર્યાય કારણ સ્વભાવ પર્યાય કહો કારણ શુદ્ધ પર્યાય કહો એનો અંશ છે. એ અંશ અને કાર્ય શુદ્ધ પર્યાય પણ સ્વાભાવિક પ્રગટ અંશ છે. પ્રગટ અંશ પ્રગટ અંશ એ પણ નિરપેક્ષ છે, એ પણ ભેદરૂપ છે, એ પણ કર્મના નિમિત્તની ઉપસ્થિતિ તેમાં નથી અને એ પણ એક અંશરૂપ છે. એ સ્વભાવ પર્યાયના અંશ બે, એક કારણ શુદ્ધ પર્યાય એક કાર્ય શુદ્ધ પર્યાય. એ અંશમાં કારણ શુદ્ધ પર્યાયની પહેલી વ્યાખ્યા કરે છે. અહીં સહજ સ્વાભાવિક શોધ નિશ્ચય થી આત્મા એક સમયમાં સામાન્ય દ્રવ્યને ગુણે જે શુદ્ધ છે સ્વભાવ છે સ્વાભાવિક છે સહજ છે એની સાથે રહેલો એક સમયનો ધ્રુવ સદ્રશ પર્યાસ સ્વાભાવિક છે શુદ્ધ છે નિશ્ચય નયનો નિશ્ચય દ્રષ્ટિનો એ વિષય છે દ્રવ્યાર્થિક નયનો એ વિષય છે અભેદ દ્રષ્ટિનો એ ધ્યેય છે એ સહજ શુદ્ધ નિશ્ચય થી અનાદિ અનંત પરમ પરિણામિક ભાવ જે શક્તિ સ્વભાવ રૂપ જેનાથી કેવળ જ્ઞાનાદિ અનંત 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 પર્યાયો આવિર્ભાવ પ્રગટપણાને પામે એવો જે દ્રવગુણ સ્વભાવ એની સાથે એક પર્યાય રૂપ અંશ સ્વભાવ કારણ શુદ્ધ પર્યાય એ અનાદિ અનંત છે. અનાદિ અનંત જેને પરિણામિક ભાવની પરિણતિ આદર કહેવામાં પરિણામિક ભાવની પરિણતિ પરિણામિક ભાવની પર્યાય પરિણામિક ભાવનો અંશ પરિણામિક સામાન્ય ભાવનો ભેદરૂપ વિશેષ પર્યાય ઓહો સમજાય છે ભાઈ એ અનાદિ અનંત અમૂર્ત એ મૂર્ત પણ નથી એનામાં સમજાય છે ભાઈ અતિન્દ્રિય સ્વભાવ વાળા જે પર્યાય ધ્રુવ શુદ્ધ વિશેષ સ્વભાવ અંશ જે સામાન અભેદ એનો અંશ રૂપ ભેદ પણ દ્રવ દ્રષ્ટિએ તો બધું ત્રણેય અભેદ નિશ્ચય દ્રષ્ટિએ ત્રણેય અભેદ એવો જે અતિન્દ્રિય સ્વભાવ વાળા જે ઇન્દ્રિય સ્વભાવથી ગમ્ય નથી અને એ પોતે અતિન્દ્રિય સ્વભાવ સ્વરૂપ છે એ આગળ એની એ કોની સાથે આવે છે એમ કે છે અતિન્દ્રિય સ્વભાવ વાળા શુદ્ધ એવા સહજ જ્ઞાન જો સહજ જ્ઞાન ભાવ ત્રિકાવ સ્વાભાવિક 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 જ્ઞાન ત્રિકાવ સહજ દર્શન સ્વાભાવિક દર્શન ત્રિકાવ સ્વાભાવિક ચારિત્ર સહજ ચારિત્ર સ્વરૂપ ત્રિકાળ અને સહજ પરમ વિતરાગ સુખાત્મક અને એ આત્મામાં પરિણામિક ભાવમાં સ્વાભાવિક પરમ વિતરાગ રાગ વિનાનો સુખાત્મક સુખ સ્વરૂપ આનંદ સ્વરૂપ ચાર બોલ થયા સ્વાભાવિક જ્ઞાન સ્વાભાવિક દર્શન સ્વાભાવિક ચારિત્ર અને સ્વાભાવિક પરમ વિતરાગ આનંદ સ્વરૂપ સ્વરૂપ અંત તત્વ સ્વરૂપ એક સેકન્ડના અસંગ ભાગમાં એક સમયમાં જે શુદ્ધ અંત તત્વ સ્વરૂપ પરમ પરિણામિક ભાવ સ્વરૂપ આ જીવનો અંત તત્વ સ્વરૂપ શુદ્ધ અંતર તત્વ અંતર ભાવ અંતર સ્વભાવ અંતર પરિણામી ભાવ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટનું સ્વરૂપ જે ત્રિકાળ અંદર સ્વભાવ અનંત ચતુષ્ટ માટે કહ્યું ને જ્ઞાન દર્શન ચારિત્રને આનંદ એવા સ્વભાવ અનંત ચતુષ્ટનું સ્વરૂપ એવો જે ભાવ જે ત્રિકાળ ભાવ ત્રિકાળ પરમ પરિણામિક ભાવ તેની સાથેની જે પૂજિત જેથી તેની સાથેની ઓની સાથેની શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સેવા અનંત ચતુષ્ટ એક સમયમાં પૂરણ 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 સ્વાભાવિક એ તો ચાર લીધા મુખ્ય પડે એવા અનંતા ગુણો લેવા અનંતા ગુણો પણ મુખ્ય તત્વ એવો જે ત્રિકાળ થાય એની સાથેની જે પૂજિત તેની સાથેની જે પૂજિત પરમ પૂજિત પરમ પૂજવા લાયક પરમ આદરણીય પરમ ઉપાધેય પરમ અંગીકાર કરવા લાયક પંચમ ભાવ પરિણતી જે આ જૈન દર્શન વસ્તુ દર્શન આત્મદર્શનની વિશેષતા આવી વાત વિતરાગ માર્ગ સિવાય જીવ તત્વનો આ સ્વરૂપ બીજે કોઈ ત્રણ કાળ ત્રણ લોકમાં હોઈ શકે નહીં બીજે ધર્માસ્તી અધર્માસ્તી કાંઈ પણ હોઈ શકે નહીં પણ આવો એક આત્મા એનો સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ એવા સ્વાભાવિક જ્ઞાન સ્વાભાવિક દર્શન સ્વાભાવિક આનંદ અને સ્વાભાવિક ચારિત્ર એવું શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ ભાવ 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 જે સ્વભાવ ભાવ સ્વભાવ ભાવ ધરનાર આત્મા સ્વભાવ ભાવ પણ આ એનો ભાવ બે ભેદ છે આધાર ને આધી કહે એમાં ભેદ નથી કે આત્મા આધેર ને સ્વભાવ ભાવ આધેર કહેવાનો એ બધો ભેદ છે એવો સ્વભાવ નિરૂપાધિ ત્રિકાળ સ્વભાવ એવા અનંત ચતુષ્ટનું સ્વરૂપ તેની સાથેની જે એક સમયનો બુદ્ધિત પંચમ ભાવ પરિણતી આમ સમય સમય કરતા અનાદિ અનંત અનાદિ અનંત આ પંચમ ભાવ પરિણતી પરિણતી એટલે કે પંચમ ભાવની સાથે તન્મય પણ રહેલી સામાન્ય દ્રવ્યની સાથે અંશ રૂપે તન્મયપણે સદ્રશ રૂપે દ્રવ રૂપે અનાદિયાન એ સિદ્ધમાં પણ હોય નિગુદમાં હોય મોક્ષ સાધકમાં હોય અજ્ઞાનમાં હોય અને કેવળ જ્ઞાન થાય તો પણ હાથ થઈ જાય તો અનાદિ અનંત છે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે કારણ પર્યાયનો અભાવ થાય કે એની સદ્રશતાનો વિશેષ ભાવ ન રહે એમ છે નહીં સમજાય છે કાંઈ નહી બહુ જૂનું ભાઈ હે પંચમ ભાવ કરે નહીં આ ચાર ભાવ થઈ રહી ઉદય ભાવ સમજાય છે ઉપસમ ભાવ સૂક્ષમ ભાવ અને ક્ષય ભાવ એ ચાર ભાવ થી રહી પંચમ ભાવ ઉદય નામ વંદને પાદ રાગ અને દ્વેષ આદિ વિકલ્પો એ ઉદય ભાવ છે એની અપેક્ષા પંચમ ભાવ નથી ઉપસમ ભાવ સંદર્ભ દર્શન ને ચારિત્ર વિગેરે જેની ઉપસમ નવી ધર્મ પર્યા પ્રગટ નવી પર્યા ઇતકાળ પ્રજ્ઞમ પરમ ભાવ ને તેની અપેક્ષા નથી સૂક્ષમ ભાવ કંઈક પ્રકૃતિ નો ક્ષય ને કંઈક ઉપસમ એવો મિશ્ર ભાવ મિત્ર ભાવ ની પર્યા તેની અપેક્ષા પણ પંચમ ભાવ ને નથી અને ક્ષાયક ભાવ વર્તમાન ક્ષાયક કેવળ જ્ઞાન આદિ ભાવ એને પણ પંચમ ભાવ ને એની અપેક્ષા અરે પંચમ ભાવ ની પરિણતિ આ એને પણ ચાર ભાવ ની અપેક્ષા નથી ભાઈ ક્ષાયક ભાવ કરે અપેક્ષિત થઈ ગયા બોલો સમજાય છે ક્ષાયક ભાવ અહીંયા તો નિપેક્ષ કહેવા પણ પંચમ ભાવના એક ભાવની અપેક્ષા એ આપણે તેનું આવ્યું થયું કે ચારેય ભાવ અપેક્ષિત છે અહીંયા એ કેવળ જ્ઞાનની પર્યાય ને પછી નિરપેક્ષ કહેશે કેમ કે તેમાં વર્તમાન કર્મના નિમિત્તની અપેક્ષા નથી, પણ પંચમ ભાવ એને તો ચારે ભાવની અપેક્ષા નથી. બરાબર વિષયભાઈ એવો છે જરી, એક સમયમાં પંચમ ભાવ શક્તિનો પિંડ પરમાત્મા અનંત અનંત ચતુષ્ટી ભરેલો અને અનંતા સ્વભાવ શક્તિનો પિંડ એવો પંચમ ભાવ, એની પરિણતિ, એની પર્યાય, એની અવસ્થા, એનો વિશેષ ભાવ, તે પંચમ ભાવ તેની સાથે તન્મય પણ રહેલી જે પૂજ્ય એવી પરિણામી ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે. તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો એનો અર્થ છે. એ વાત આપણે શ્રીજી ગાથા ચાલતા કહેવાઈ ગઈ છે. 2000 સાલમાં પણ એ વાત ઘણી વિસ્તારથી કહેવાઈ ગઈ છે. શું કે આ ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ ને કાપ, એ ચાર પદાર્થો છે, એ એકલા પરિણામી ભાવે છે. ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશથી કાપ, એના દ્રવ્ય ગુણો ને પર્યાય ત્રણે એકલા પરિણામી ભાવે છે. એ ધર્માસ્થી આદિની જે પર્યાય ઉત્પાત ભય, ઉત્પાત ભય સમય સમય થાય ચારિદ્રવ્યનો, એક રૂપ પરિણામી ભાવ પ્રગાઢ છે. પરિણામી ભાવની પર્યાય ઉત્પાત ભય રૂપ પ્રગાઢ, ચાર દ્રવ્યમાં એક રૂપ પ્રગાઢ ઉત્પાત ભયની પર્યાય સદ્રશ, બોલે ગુણ રૂપે સદ્રશ નહીં, પ્રગટ રૂપે ઉત્પાદ ભય, પૂર્વની અવસ્થાનો અભાવ, નવી અવસ્થાનો ઉત્પાદ, એમ અનાદિ અનંત ચાર દ્રવ્યમાં પરિણામી ભાવની પર્યાય એક રૂપ છે. એવી પર્યાય આત્મામાં સંસાર પર્યાય લે તો વિકાર પર્યાય છે, તેમાં પણ વિભિન્ન ને ઘણા ભંગ પડે. નિગોદરી પર્યાય, એકંદ્રીની, બેન્દ્રીની, ત્રણંદ્રીની, ચૌરંદ્રીની વિગે, સંસાર પર્યાયમાં પણ અનેક પ્રકાર ઉત્પાદ ભયના વિભિન્ન ને અનેક પ્રકાર પર્યાય પડે. મોક્ષ માર્ગની પર્યાયમાં પણ અનેક પ્રકાર પર્યાયમાં ભિન્ન પડે. જે સંસાર અનાદિ શાંત એવી પર્યાયની પણ અનેકતા છે. જે મોક્ષ માર્ગ સાદી શાંત શરૂઆત થઈને અંત આવે એની પણ વિવિધતા છે, એમ સૂક્ષ્મ નહીં, ક્ષાયક નહીં, વિગેરે. અને મોક્ષ પર્યાય જે સાદી અનંત છે એ પણ એક રૂપ છે, પણ એનો અનાદિ અંતમાં ઘણા ભંગ પડી ગયા. એક રૂપ એનો પરિણામિક પર્યાય જેવો ચાર દ્રવ્યને પ્રગટ ઉત્પાદ ભય રૂપે છે, એવો આત્મામાં ઉત્પાદ ભય રૂપે સરખી પર્યાય એક રૂપે અખંડ હળંગ ધારા લે. સમજાય છે? સમજાય છે કે નહીં? એટલે બીજા ચાર જીવ દ્રવ્યમાં એ પર્યાય પરિણામિક ની એક રૂપ અનાદિ અનંત ઉત્પાદ ભય રૂપે, એના જાણવાની એવી પર્યાય એ રૂપે પણ પ્રગટમાં નથી. સમજાય છે? પ્રગટમાં નથી. પ્રગટમાં તો વિષમતા છે, સંસાર, મિથ્યાત, અજ્ઞાન, અવરોધ, પ્રમાદ, કસાય, યોગના બંધન, એમાં પણ મિથ્યાતના પણ અસંખ ભંગ, વ્રતના પણ ભંગ, પ્રમાદ, કસાયના ભંગ, એમાં પણ પછી મોક્ષ માર્ગમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાં સમ્યક દર્શન કોઈને, પછી ચારિત્ર વિશેષ થાય એના પણ પ્રકાર, અને કેવળ જ્ઞાન સાદી અનંત. તો અનાદિ અનંત એક રૂપ પર્યાય ચારમાં છે એવી આત્મામાં ન રહી, પ્રગટમાં. અને પ્રગટમાં જે એક રૂપ હોય તો આ સંસાર બંધ મોક્ષ માર્ગ ને મોક્ષ હોઈ શકે નહીં. અને જે એક રૂપ એમાં પર્યાય ન હોય તો પરમ પરિણામી ભાવ સામાન્ય ને વિશેષ નો સદ્રશ જે પ્રકાર જોઈએ એ નિશ્ચય ને એનો વિષય પૂરો થતો નથી. સમજાય છે? કાંઈ સામાન્ય એક રૂપ સ્વભાવ છે એવો વિશેષ પણ ભેદરૂપ પર્યાય એક રૂપ એમ પરિણામિક ની પરિણતિ ન હોય તો નિશ્ચય ને એનો જે સામાન્ય વિશેષ એક રૂપ પરમ પરિણામિક ભાવ એ ખંડ ને અધૂરો રહી જાય છે. એથી એક એક જીવ દ્રવ્યનો એવો અનાદિ અનંત સ્વભાવ છે કે સામાન્ય દ્રવ્યગુણની સાથે દ્રવરૂપ સદ્રશ પરિણામિત ભાવની પરંતુ અનાદિ અનંત એક રૂપે સદ્રશ રહે છે. સમજાય છે કઈ? ત્રીજી વાત મત હતા, હા સીધી આ વાત આવી હતી થોડી, કો સમજાણું કઈ? સમજાય છે? ઝીણી બહુ વાત ભાઈ. પંચભાવની પરંતી કે જે કાળ કર્યા વિશેષ, બહુ વિશેષ દરિયાનો દ્રષ્ટાંત આપ્યો હતો તે દિવસે 2000 પણ આપ્યો હતો, ત્રીજી ગાથા ચાલી કર્યા હતો, એનો નકશો પણ થયો છે. ભગવાન આત્મા જેમ એક સમયમાં દરિયો સમુદ્ર પાણીના દળથી ભરેલો અને અનેક અનેક શક્તિઓથી ભરેલો એ દરિયો સમાન છે, એના ઉપર સપાટી પણ એક જાતનો સપાટીનો કાયમ વર્તે છે, સપાટીનો અંશ માટે સપાટી સમજાય છે? સપાટી ક્યાં થતા નહીં 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 સપાટી લહેર નીચેની સપાટી સપાટી નહીં કરતા, સામાન પાણી હૈ દળ રૂપ, ઉસકા ઉપર અંશ એક રૂપ, પીછે ઉસમે લહેરી ઉઠતે હૈ, લેવર સરખું, લેવર માથે માથે પાણીનું સરખું એક અંશ લેવર સરખું, અમારી કરતા સાદી ભાષામાં સમજાય છે, સમજાય છે? સીધો એક અંશ, એક અંશ આમ સીધો સામાન પરિણ જળથી ભરેલો દરિયો એનો એક અંશ સીધો, એમ આત્મા જ્ઞાન આદિ અનંત ગુણનો દરિયો ભરેલો છે, અનંત ગુણનો પિંડ એનો એક સમયનો સીધી સપાટી અને આદિ અનંત કરી પડેલી બરાબર, સમજાય છે કાંઈ? અને એના ઉપર આ ચાર બોલો છે, આ ઉદય ઉપસંગ સાહેબ ને સોક્ષમ ઉદય છે, એ પુણ્યપાપના વિકારની હિલો છે, હિલો હિલો છે, તરંગ પુણ્યપાપના ઉપર તરંગ છે, સૂક્ષમ પણ એ જાતના કંઈક શુદ્ધિ ને કંઈ શુદ્ધિ નો તરંગ છે, ઉપસમ પણ કંઈક શુદ્ધિ નો તરંગ, સાહેબ પૂરણ શુદ્ધિ નો તરંગ ઉપર છે, પૂરી સપાટી આમ એક રૂત્રિકા છે, એના ચાર ઉપરના તરંગો છે, ઉદય ઉપસમ સૂક્ષમ ને સાહેબ અને નીચે સપાટી, એને નીચે આખો સામાન દો, સમજાય છે કાંઈ? બહુ ઝીણું ભાઈ લાકરાયા હતા બધાવે છે, ઓ સમજાય છે કાંઈ? એક સમય સેકન્ડના સંભાગમાં જોવા વિજ્ઞાન નું વિજ્ઞાન, આ કેવળ જ્ઞાની નું વિજ્ઞાન, વિજ્ઞાન નું વિજ્ઞાન એટલે વિજ્ઞાન બોલ્યો હાથું એમ નથી કેતા, વિજ્ઞાન નું આ વિજ્ઞાન ઈ શું છે ને જણાવવાનું આ જ્ઞાન, સમજાય છે કાંઈ? એક સમયમાં ભગવાન દ્રવ્ય ગુણ ને સાથે શુદ્ધ પરણતી પરિણામી ભાવની જે ધ્રુવરૂપ જે ઉત્પાદ વયની અપેક્ષા વિનાની જેને 14મી ગાથામાં છેલ્લા શબ્દોમાં નિરપેક્ષ કહી, એ નિરપેક્ષ પર્યાયના બે ભેદ માયેલી, એક ભેદ નિરપેક્ષ પર્યાયના સ્વભાવ પર્યાયના, બે શુદ્ધ પર્યાયના બે ભેદ માયેલો આ એક ભેદ, આ અનાદિ અનંત નિશ્ચય નયનો વિષય છે, સમજાય છે કઈ? એ સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ કરણથી કોઈને એમ લાગે કે આ ગ્રંથકારે ટીકાકારે ઘરનું નાખ્યું છે, ક્યાંય બીજે નથી મેચે એમ નથી, આ ગ્રંથ નિયમસાર છે, નિયમ એટલે મોક્ષ માર્ગની પર્યાય, મોક્ષ માર્ગની પર્યાય નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ પર્યાયનો ગ્રંથ છે, પર્યાયનો વિષય ભલે દેહ છે, સમજાય છે કાંઈ? સંન્યક દર્શન પર્યાય છે, અવસ્થા છે, સંન્યક જ્ઞાન પર્યાય છે, અવસ્થા છે, સંન્યક ચારિત્ર પણ ધર્મ પર્યાય છે ને, તું ભૂલતું નહીં ક્યાં તે નાયક નહીં, તું ધર્મ આયક નહીં, પ્રશ્ન થયો, ઓ સમજાય છે કાંઈ? એ ત્રણ પર્યાય છે, એ પર્યાયનો આશ્રય દ્રઢ છે, પણ ત્રણ પર્યાય છે, એ પર્યાયનો વ્યાખ્યાન છે, મારી પર્યાયની સ્પષ્ટતામાં આવી ગઈ છે, એમાં આખી પર્યાયની વ્યાખ્યા જુઓ, આલોચના પ્રતિક્રમણ પચખાણ છ આવશકો, સમજાય છે? સમાધિ ભક્તિ વિજય પર્યાયો નિર્મળ નિર્વિકલ્પ કેવી છે તેનું આખો વર્ણન 12 અધિકારમાં, એટલે આ પર્યાયનો અધિકાર જે અંદરમાં ગુપ્તપણે હતો એ એમને મુનિઓ ગુરુ તરફથી મળેલો, એમણે આ નિયમ સારમાં ટીકા દ્વારા સ્પષ્ટ કર્યો છે. આ પર્યાય નો અધિકાર છે ને, ધર્મ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પર્યાય છે, અવસ્થા છે, નવી પ્રગટ થાય છે. કઈ એનાથી નથી નથી પર્યાય, એ પર્યાય નવી પ્રગટ થાય માટે પર્યાય અધિકારમાં ઘણા પર્યાય નો વર્ણન એટલા બધા મૂક્યા છે. આયા મૂક્યું આગળ પણ સંકિત જીવની પર્યાય પામવાને સંકિત જીવની પર્યાય નિમિત્ત અને ભગવાનની વાણીનું નિમિત્ત એવા અધિકાર બધા પર્યાયની સ્પષ્ટતાના આ નિયમ સારમાં આવી ગયા માટે એમાં કોઈ શંકા કરવા જેવો નથી. આ પંચમ ભાવની પરિણતિ એ બીજા ક્યાંય શાસ્ત્રમાં વિશે સ્પષ્ટ નહીં નથી, એમ નથી કહેતો સ્પષ્ટ નહીં, સમજાય છે? અને આખે કારણે ગ્રંથકાર ટીકાકાર પદ્મમોલ સારી મુનિએ નાખી તો કઈ એમના ઘરની કહેલી છે એ વાત એમ છે. કેટલા એમ કે છે આને નામ નહીં તો એમણે પોતે ઘરનું નાખ્યું છે, ઘરનું હાથું આત્માના ઘરનું, ઘરનું અર્થ કલ્પના કરેલી છે એમ છે. એ પરમ પરિણામી ભાવ નહીં એકરૂપ છે, ઉત્સાહી છે કે નહીં? આમાં સમજાણું કે નહીં? એક ચેતના અખંડ ભાગમાં જે ભગવાન એક સમયમાં પરમ સ્વભાવ ન્યાય ભાવ આનંદ ખંડ આનંદ 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 પરિણામ સ્વભાવ પરમ વિચાર આનંદ ભર્યો એ આનંદ પર્યાય શુદ્ધ ચારિત્રની સાથે શુદ્ધ પર્યાય. પહેલામાં ઉપયોગની જ્ઞાન દર્શનની પર્યાયનું વર્ણન છે. સ્વાભાવિક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, સ્વરૂપ સંધાન માત્ર કારણ દ્રષ્ટિ પર્યાયની વ્યાખ્યા ચૈતન ગુણને કારણે અહીંના સામાન્ય પર્યાયની વ્યાખ્યા ખબર મળી. ગુણનો પિંડ છે એનો એક સમયમાં બધા ગુણનો ધ્રુવો 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 એટલે કે છે બાબા કે કોઈને કહ્યું છો આમાં પાઠ મેં તો પૂછે પાઠ મેં તો કર્મ ઉપાધિ કર્યા હે ઉમે પાઠ મેં તો પૂછે પાઠ મેં નહીં તો નવા નિકાલા હે કર્મ ઉપાધિ વિવર્જિત એ પર્યાયના બે ભેદ નિધા છે. એમાં પહેલો ભેદ આ તારો સ્વભાવ કોને લેવામાં આવ્યો છે? બીજી આત્મા એક ચેતનના અસંગ ભાગમાં પૂરણ સ્વભાવ સ્વભાવ ભાવ અનંત એની સાથે વિશેષ ભાવ ભેદરૂપ ભાવ અંશરૂપરો સમાજીનું સમાજીનું એવી પંચમ ભાવની પરિણતિ કેમ વિશેષ ભોર કરવું છે, વિશેષ પર્યાયમાં પ્રગટ કરવું છે ને શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કેવો જ્ઞાન તો એ વિશેષના અંશમાં ક્યાં એ પ્રિયંશ હે કારણ વિશેષ મુખ્ય વિશેષ મુખ્યનો ભારત સંદર્ભ સંવિધાન ચારિત્ર વિશેષ કર્યા છે. કેવો જ્ઞાન જે મુખ્ય માર્ગનું ફળ વિશેષ એ વિશેષને પ્રગટ થવાનો શુદ્ધ કારણ પર્યાય જ્યાં 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 વિશેષ સાથે વિશેષ સાથે વિશેષ એવો અનાદિ અનંતે કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ પર્યાયમાં પડેલો છે. આ નમાને તેને વસ્તુ ખબર છે એને આત્મા કેવો છે દ્રવ્યુ પર્યાય એનો વિશેષ કેમ પ્રગટે વિશેષના ધોરણમાં સમજાય છે ભાઈ? કારણ કે મોઢા ભાઈ વિશેષ છે કીધું નહીં ભાઈ ઉપરામ સમાજ સભા અનંત અનંતગુણથી ભરેલા છે અને ઉપરની સપાટીનો વિશેષ છે એમ અવલંબનથી અંદર કાર્ય પર્યાય કાર્ય પર્યાય અવલંબે કાર્ય પર્યાય પ્રગટ કેવળ જ્ઞાન કેવળ દર્શનાદિ આનંદાદિ પરમાનંદ પર્યાય અને મોક્ષ માર્ગની પર્યાય પણ એને જ અવલંબે છે અને પૂર્ણ થાય છે પણ એનું અને પૂર્ણ થયા પછી પણ સમય સમયનો કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ અનંત ચારિત્ર અનંત વીર્ય એ બધો સમય સમયનો પાછો નવો નવો થાય છે. સિદ્ધમાં કહો નવું નવું કાર્ય થાય છે, પર્યાય કાર્ય છે, સિદ્ધ પણ કાર્ય છે, નવું નવું કાર્ય નું કારણ પણ ત્યાં હોય કાર્ય હોય શકે. એટલે સિદ્ધમાં પણ કાર્ય જે કાર્ય પર્યાય ઉત્પન્ન થયા કરે છે એનું કારણ ઘણા વિરમ
પડ્યું.
સમજાય છે ભાઈ? અરે વિષય ભાઈ પણ એવા રત્નત્ર નિર્વિકલ્પ શ્રદ્ધા જ્ઞાન રમણતા મોક્ષ મહારાજ એનું પણ કારણ દ્રગુણ કર્યાનું કારણ અશુદ્ધ કર્યા વિશેષ રૂપ એવો અનાદિ અનંત પંચમ ભાવની પરિણતિ પંચમ ભાવની અવસ્થા પંચમ ભાવની એક ધ્રુવ દશા અને પંચમ ભાવનો એક અંશ ભેદ રૂપ કર્યા પણ એ સીધા નિશ્ચય નહીં નો વિષય સ્વીકાર કરે પર્યાય નહીં નો વિષય આ પરિણામી ભાવની પર્યાય પર્યાય વ્યવહાર નહીં નો વિષય નથી. સમજાય છે એ તો ત્રિકાણ સ્વરૂપ નો વિષય એવો એ જ કારણ શુદ્ધ પર્યાય છે એવો એનો અર્થ છે. આવા ત્રણ નો પર્યાય ત્રણ નો હવે પ્રતીક જ્ઞાન અને રમણતામાં લેવો એ જ મુખ્ય મહારાજ સમજવા જેવો સમજાય છે. સમજવા જેવો છે વ્યવહારથી વિતર ભાવે નિમિત્ત હોય ને જાણવા જેવો છે એ તો વ્યવહાર કરવા નિત્યથી નિર્દેશ આત્મા આ નિરપેક્ષ પર્યાય અને પછી કે છે ભાઈ કેવ જ્ઞાન આદિ પણ નિરપેક્ષ પર્યાય પહેલી કીધી સાપેક્ષ ઉદય ઉત્તમ સોક્ષમ ને ક્ષાયક જે ચાર જગત પર્યાયો છે અને સાપેક્ષ કીધી હતી અને તે વિભાવ ભાવ કર્યો છે કે બે નિરપેક્ષ ચૌદમા દાખલાનો છેલ્લો શબ્દ નિરપેક્ષ છે. નિરપેક્ષ ની આ વ્યાખ્યા છે. નિરપેક્ષ પણ પ્રકાર જ્યાં જ્યાં ફેર છે તેમ તેને સમજવા સમજાય છે ભાઈ. કર્મની પર્યાય કર્મમાં થાય કર્મ વર્ગનામાં એ પણ પર્યાય એક નિરપેક્ષ છે. જેના દ્રેમ ગુણમાં નથી પરમાણુના દ્રેમ ગુણમાં નથી છતાં કર્મ રૂપ પર્યાય પણ એવી કોઈ વસ્તુનો સ્વભાવ એ કર્મરૂપ દેખા થવી એ પણ એક કર્મની નિર્પેક્ષ પર્યાય છે. સ્વતંત્ર સ્વયં સિદ્ધની અપેક્ષા એ દ્રેમ ગુણમાં નથી અપેક્ષા. આત્માના છતાં પુનઃ પાપ દયાને દાન વ્રતને ભક્તિ શુભ ને અશુભ કરતો એ સ્વયં સિદ્ધની અપેક્ષા એ નિરપેક્ષ છે. શું કહ્યું સમજાનું કારણ નિરપેક્ષ છે. પરિણામી ભાવની એ ખરેખર એ પણ એક વિકારી પ્રગટ પર્યાય છે. એટલે હૃદય ભાવ એ પણ એક પરિણામિક ભાવની પ્રગટ પર્યાય છે. આ હકીકતની વાત છે અને કેવળ જ્ઞાન પ્રગટ પુરુષની વાત છે. પણ નિમિત્તની અપેક્ષા એ તેને રાગદ્વેષનો ઉદય ભાવ કયો છે એની સ્વયં નિશ્ચયની અપેક્ષા એ તે પર્યાય નિષેધ અને પરિણામી ભાવની પર્યાય પ્રગટ વિકાર ને સંસારને કહેવામાં સંસાર સમજાણો કાંઈ નિરપેક્ષ પણ અને આત્મામાં મોક્ષ નો મારક નિશ્ચય નિશ્ચય મોક્ષ મારક આત્માના શુદ્ધ કારણ પર્યાય ને કારણ પરમાત્માને અવલંબે અત્યંત સંજ્ઞાન ચારિત્ર એ પણ નિરપેક્ષ મોક્ષ માર્ગ એ તો આપણે સમજાવી અમારી નિરપેક્ષ મોક્ષ માર્ગ છે. રાજપણ અપેક્ષા નિરપેક્ષ કર્મની પર્યાય પણ એ પેક્ષા નિરપેક્ષ અને આ કેમ નિરપેક્ષ અપેક્ષા છે ત્યાં પણ કેવામાં કર્મની અપેક્ષા પર્યાય ની અપેક્ષા દ્રગુણમાં નથી સ્વયં સિદ્ધિનો સ્વભાવ છે. રાગજી તો એને બધામાં કરે જોઈએ પણ તે કર્મનું કે તારે કર્મનું પર્યાય થવાની પોતાની સ્વયં સિદ્ધતા છે. માટે કર્મનું પર્યાય એમ એના નિમિત્તને આકારે પોતાના પુનતાપનો વિચાર થવો એ પણ પોતાનો સ્વયં સિદ્ધ પર્યાયની અપેક્ષા એ નિરપેક્ષ છે. જ્ઞાનીને મોક્ષ માર્ગ પણ વ્યવહારને નિમિત્તે અપેક્ષા રાખતો નથી, માટી નિશ્ચય મોક્ષ માર્ગ પણ નિર્ભય છે. પછી કેવળ કાર્ય ઉપર નિરપેક્ષ કર્મના નિમિત્તની ઉપસ્થિતિ વર્તમાન નથી, માટે આ નિરપેક્ષ એટલે ત્રિકાળ શુદ્ધ પર્યાય માટે નિરપેક્ષ. ઓહો, નિરપેક્ષના કેટલા અર્થ સમજાય છે ભાઈ? આ તો જરી સૂક્ષ્મ વાત છે ભાઈ, વસ્તુ અંતરમાં એના ખ્યાલમાં લાગ લીધા વિના કઈ પૈસા કઈ સમજમાં આવે નહીં. તો સમજાવું કઈ, આ કાળ શુદ્ધ પર્યાય તદ્દન નિરપેક્ષ. હવે એને સિદ્ધ કરવા માટે તેની વાત કરી હતી. વિશેષ આ જગતમાં એક સંસાર પર્યાય લ્યો, સંસાર પર્યાય સામાન્યપણે કોના દિવસ છે? સંસાર પર્યાય કોઈ દી કોઈ જીવમાં નહીં રહેવા બધા મુક્ત છે. ઉઠે છે અનાદી અનુ સંસાર, એ જીવની વાત નથી. સામાન્ય જીવ લઈએ તો સંસાર પર્યાય અનાદી અનુ છે. એક વાર એમાંથી કોઈ વ્યક્તિ પોતાનું ધામ કરીને મોક્ષનો માર્ગ પ્રગટ કરે, એ અપેક્ષા એને એને અનાદિ શામ સંસાર છે. પણ સંસારમાં દુનિયામાંથી અનાદી અનુ સંસાર પર્યાય કોઈ દી ચાલી જાય એમ બનવાનો. બીજી વાત, મોક્ષ સિદ્ધ ગતિની પર્યાય કરવા દેવાનું કે કોઈ મોક્ષ જગતમાં નહોતો અને સિદ્ધ ગતિ નહોતી એમ પણ કે ભાઈ પહેલા સંસાર પણ સિદ્ધ તો પરમાત્મા તો કોઈ દી મોક્ષ રૂપે નહોતા એમ નથી. સિદ્ધ ગતિ પણ અનાદિ અનંત સમજાય છે ભાઈ? સામાન્યપણે સિદ્ધ ગતિ અનાદિ અનંત અને વ્યક્તિગત પોતે સ્વરૂપનું સાધન કરીને નવું પ્રગટ કરે એને માટે સિદ્ધ ગતિ સાદી અનંત.
સંસાર અને મોક્ષ પર્યાય સાદી અનાદિ અનંત છે બે, એમ કેવળ જ્ઞાનનો ઉપયોગ પણ અનાદિ અનંત છે જગતમાં. છે કે નહીં? કે પેલું કેવળ જ્ઞાન નહોતું દુનિયામાં કોઈ દી. કેવળ જ્ઞાન ઉપયોગ, કેવળ દર્શન ઉપયોગ, શુદ્ધ કારણ સમજાય છે, અથવા શુદ્ધ કાર્ય દ્રષ્ટિ, પરમ અવકાર સમકિત, પરમ જથાછા ચારિત્ર, એવું જગતમાં કોઈ દી નહોતું એમ છે અનાદિ અનંત. પહેલા અનાદિ અનંત જગતમાં છે. એક કોર સંસાર પર્યાય, એક કોર મોક્ષ પર્યાય, એક કોર કેવળ જ્ઞાનાદિ ઉપયોગ પર્યાય પ્રગટ. આ પ્રગટ વાત ચાલી, ઓલી સંસાર પર્યાય પ્રગટ, મોક્ષ પર્યાય પ્રગટ, કેવળ જ્ઞાન ઉપયોગ રૂપ પ્રગટ, એમ આત્મામાં અનાદિ અનંત અપ્રગટ રૂપે પર્યાય. સમજાય છે કાય? કે જેને કારણ છે એની ખબર નથી, છતાં કારણ રૂપ પર્યાય અનાદિ અનંત છે. ધ્યાન રાખજો, જેમ સંસાર અનાદિ અનંત છે, પણ વ્યક્તિગત ને ભાન થતા પછી એને સાદી અનાદિ શાન સંસાર થઈ જાય. મોક્ષ અનાદિ અનંત છે, પણ વ્યક્તિગત જયારે કરે ત્યારે એને મોક્ષ ની ગતિ સાદી અનંત થઈ. એમ આત્મામાં ત્રિકાળ દ્રવ્ય ને ગુણ શુદ્ધ છે, એવો એક શુદ્ધ કારણ પર્યાય અનાદિ અનંત કારણ છે. પણ જેને ખબર પડે ત્યારે એને આ કારણ છે અનાદિ અનંત, એના ખ્યાલમાં સાદી અંત આવી જાય છે. શું કહ્યું ભાઈ? સમજાય છે? ક્યાં ક્યાં સમજે આયા? ક્યાં ક્યાં? જેમ ઓલા બે બોલ લીધા સંસાર ને સિદ્ધ, એમાં પાછા બે લીધા સાદી, એક અનાદિશાન સંસાર ને એક સિદ્ધ સાદી અનંત, એમ આત્મામાં શુદ્ધ કારણ પ્રિયાય અનાદિ અનંત છે. અનાદિ અનંત દરેક જીવને ભરીને ભરીને નિરોધને સિદ્ધ બધાને અનાદિથી અનાદિ અનંત છે. પણ જયારે કારણ ને કારણ બનાવે છે શ્રદ્ધામાં જ્ઞાનમાં, ત્યારે એનો ખ્યાલ આવે તે સાદિ અનંત વસ્તુ અનાદિ અનંત. સમજાય છે? એક વ્યક્તિને અનાદિ અનંત ખ્યાલ આવે એમ નહીં, એક વ્યક્તિને અનાદિ અનંત ખ્યાલ આવે એમ નહીં. શું કહ્યું સમજાણું? સમૂચે અનાદિ અનંત કારણ પર્યાય પડી છે, અને એનો ખ્યાલ કરનારા પણ સામાન્ય પર અનાદિ અનંત છે. સમજાણું કઈ બહુ જૂનો વિષય ભાઈ. એક સેકન્ડ ના અસંગ ભાગમાં પરમ પરિણામી ભાવ એની સાથેની પંચમ ભાવની પરણતી અનાદિયન જગતમાં, અને એના ખ્યાલ કરનારા પણ અનાદિયન, એના ખ્યાલ કરનારા પણ સામાન્ય પડે તો અનાદિયન છે. નાતાજી હું સમજાય છે કાંઈ? પણ દરેકમાં અનાદિ અનંત કારણ પર્યાય પરિણામી ભાવની પરણતી હોવા છતાં એક વ્યક્તિ કરતો હતો એના ખ્યાલ કરનારા સાધ્યનો થાય છે. એની કારણ પર્યાય અનાદિયન, પણ એના ખ્યાલમાં આવે ઓહો આ દ્રવગુણ ને પર્યાય ત્રિકાળ શુદ્ધ છે એવી પ્રતીતિ આદિનો ખ્યાલ આવ્યો, ત્યારે ખ્યાલમાં કારણ પર્યાય આવી એને ખ્યાલમાં સાધ્યનો, પણ વસ્તુ તરીકે અનાદી સમજાય છે કાંઈ? જો આ રીતે પંચમ ભાવ સ્વભાવ ભાવ ભગવાન આત્મા અનંત ગુણના આનંદનો કંદ પીપર લીંડી પીપરના ચોસઠ કોરી જેમ તિખાટ ગોવાના તિખાટ પૂરી તિખાટ આખી તિખાટ ભરેલી છે તો પ્રગટ થાય એમ આત્મા દીઠ ભગવાન આત્મામાં પૂરણ આખો રૂપિયો બોલો ચોક એટલે આખો રૂપિયો કે પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ ચારિત્ર એની સાથે કોણ સર્જે શુભ કારણ પર્યાય સમજાય છે કાંઈ? શક્તિરૂપ જેમ લીંડી પીપરમાં પડી પણ છતાં એના વિશેષ રૂપ પ્રગટ થાય છે ત્યાં એનો વિશેષ વિશેષ કઈ રીતે કહેવા માંગુ છું ભાઈ કે વેળું છે ધ્યાન રાખજો વેળું સમજે રીતિ તો રીતિમાં અંતર શક્તિ છે વિકાસની પણ ભાઈ પ્રગટ આવિર્ભાવ પામવાની લાયકાતની સપાટી ન કરી રીતિમાં નથી અત્યારે વિકાસ માં ભાઈ શું કહું સમજાય છે માં એ હિમભાઈ પણ લીંડી પીપરમાં તિખાટ પડી છે પણ એનામાં ભાઈ વ્યક્ત થવાની લાયકાત પણ ત્યાં નજીકમાં પડી છે પરમાણુમાં તિખાટ પડી છે તિખાટ રસગુણ રસગુણ જે પડ્યો છે એ હિમભાઈ આ નવું આવ્યું થોડી આમકાન બરાબર ભાઈ તો આવતા આવતા આવે એ ખરું ને કઈ રસગુણ જેમ પરમાણુ કાંકરામાં પડ્યો છે તો એની તિખાટની વ્યક્તની વર્તમાન સપાટીની નજીકતા એનામાં નથી નજીકતા નથી સમજાય છે કાંઈ ભણભાઈ એમ લીંડી પીપરમાં જે તિખાટ અંદર પડી પણ પ્રગટ થવાની લાયક રસગુણ તો બધા પરમાણુમાં છે પણ તિખાટની વર્તમાન વિશેષપણા એની તાકાત લીંડી પીપરમાં છે કે તેથી વિશેષપણે તો હટકોણ પ્રગટ થવાની એમાં યોગતાથી પ્રગટ થાય સમજાય છે કાંઈ નહીં તો પરમાણુમાં તો રસગુણની અપેક્ષા જ બધામાં ભાઈ તિખાટ છે કે કોઈ કાંકરાને પીસે છે એની નજીકમાં નથી એના સમીપમાં તિખાટ પ્રગટ થાય તેવી લાયકાત લીંડી પીપરમાં નજીકમાં તિખાટ પ્રગટે તેવી લાયકાત છે ભાઈ બરાબર છે ને એમ ભગવાન આત્મા સામાન્ય પણ એ તો ત્રિકાળ રૂપ છે એની વિશેષ પર્યાય ત્રિકાળ નજીકમાં કાર્ય પર્યાય પ્રગટે એવું સાધન અંદર પડ્યું એના એવા આત્મામાં ભેદ નથી બોલે ઘરમાં ભેદ છે ભાઈ એકમાં નજીક પડે છે ને એકમાં દૂર એવા ભેદ છે આમાં ભેદ નથી એવું આત્મા ભગવાન કે જે અનાદિ અનંત દ્રવગુણને પર્યાય વિશેષપણે શુદ્ધ છે એની નજીકતા તો બધા આત્મામાં પડી કોઈમાં નથી એમ છે બોલે અમે ભેદ પડી ગયા ઉદગાર છે ઉદગાર છે આ ભગવાન આત્મા અખંડ જ્ઞાયક છે અખંડ જ્ઞાયક છે ઓલા પૂર્ગમાં પુરાવું ગળાવું ભેદ પડીને એકમાં નજીક ના એકમાં દૂરાઈ ગયો છે ભગવાન આત્મા અખંડ ભેદ ચેતન તત્વ છે એના સમાજ પણ એ જેમ શુદ્ધતા છે એમ એનો વિશેષ શુદ્ધતાનો અંશ પણ થવો નાદી અનંત એમાં કોઈને નજીક ને દૂર એમ છે એ પૂર્ણે પ્રગટ કરવાને નજીક દૂર થાય તો પર્યાય બાય પર્યાયની વાત થઈ
પણ એની નજીકતા વિશેષમાં ન હોય અને ફરીને કોઈને અમુકને નજીક થવાનો કાળ આવે ત્યારે વિશેષ નજીક થાય. જો નજીક શુદ્ધ કારણ રૂપ વિશેષ પર્યાય એમ આત્મામાં હોઈ શકાય નહીં. હે ઓ સમજાય છે કાંઈ? એટલે અહીંયા ભગવાન પદ્મમોહધારી દેવ મુનિ, મુનિ પણ ભગવાન છે ને, પરમેશ્વર છે ને, પાંચ પરમેશ્વરીમાં ભેળા છે. નમો નો એ સૌ શ્રાવણ ગણધર દેવ ત્યાં બિરાજે છે મહારજી ક્ષેત્રમાં. એ પદ્મમોહધારી દેવ જયારે ટીકા કરતા હતા ત્યારે ગણધર દેવ જયારે નમો નો એ સૌ શ્રાવણ, એ લોહી સૌ શ્રાવણમાં પદ્મમોહધારી દેવ ભળી જતા હતા. પદ્મમોહધારી દેવને પણ નમસ્કાર ગંધર કરતા હતા. નમો નો એ સૌ શ્રાવણ ભગવાન, તો પણ પંચ પરમેશ્ઠીમાં મુનિ પરમેશ્ઠી છો. સમજાય છે? ટીકા કરવા વખતે પણ જયારે કોઈ મુનિ ગંધર ત્યાં શાસ્ત્ર રચના કરતા હોય કે નમો પાંચ નોકારના સ્મરણનો વિકલ્પ ઉલટો હોય તો ભગવાન નમો લો એ સૌ શ્રાવણમાં પરમેશ્ઠી આવી જાય. અગિયારમી પરિમા ધન સાવક પંચમગુણ સ્થાનની નિર્મળતા વાળો પરમેશ્ઠી પદ્મ આવતો નથી. પંચમ ગુણ સ્થાનની નિર્મળ સિદ્ધિ જે સંગત દર્શનની સિદ્ધિ, એનાથી પહેલી પરિમાની સિદ્ધિ, બીજી ની, ત્રીજી, અગિયારની નિર્મળ આનંદ ગંધની સિદ્ધિ, પણ અગિયાર પ્રતિમા સુધીની જે નિર્મળ સિદ્ધિ થઈ પાંચ પરમેશ્વરમાં નહીં ભળે. અને જ્યાં તમે કસાયનો નાશ થઈને છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું હજારો વાળા બની લાયકા થઈ ગઈ. નમો લો એ સૌ શ્રાવણ લોકમાં સર્વ સંતો સાધક સર્વ નામ બીજા પાછા આડાવવાની જ વાત નથી હોતો, આવું સ્વરૂપ સાથે એની વાત છે. કોક બીજા થી આ બધા જાય છે. આવા સ્વરૂપના સાધનારા એવા સંતોને ગણધરો પણ નમો લો એ સૌ શ્રાવણમાં નમસ્કાર કરે. એ પણ ભગવાન પદ્મમોહધારી દેવા ટીકા કરી છે. કો સમજાય છે કાંઈ? તેજ કારણ શુદ્ધ પર્યાય છે. કો આ વ્યાખ્યા નિરપેક્ષ પર્યાયના બે ભેદમાંથી એક નિરપેક્ષ પર્યાય કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળ પર્યાય પંચમ ભાવની વિશેષ રૂપ ભેદ રૂપ સામાન્ય સાથે વિશેષ અંશ રહેલો એ વિશેષ વ્યવહાર લઈનો વિષય નહીં, નિશ્ચય નહીં નો ત્રિકાળી ધુ વિષય, એને ભગવાન પંચમ ભાવની પરંતી અને તેને કારણ શુદ્ધ પર્યાય કહે. અને પૂજિત કરીને ગ્રંથકાર પૂજનીય છે બાપા તું, કારણ કે નજીકમાં તારો આધાર, તારે આધારે આ કાર્ય થાય, તારો આધાર છે એમ કરીને પૂજિત ભાવ ભરણ્યો. કો સમજાય છે કાંઈ? આ પંદરમી ગાથાની ઘણા દીથી માણસો જીજ્ઞાસુ તરીકે વાર જોતા હતા કે કારણ શુદ્ધ પર્યાયની એની આ વ્યાખ્યા એક આવી. હવે કાર્ય શુદ્ધ પર્યાયની વ્યાખ્યા